એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર. હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. હવે આજે આપણે એક એવા જાપાની લેખકની વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું નામ સાંભળતા જ મનમાં પ્રતિભા, વિવાદ, સૌંદર્ય, હિંસા બધું એક સાથે ઉભરાય છે. યુકિયો મિશિમા, જેમનું જીવન કદાચ એમના લખાણો કરતાં પણ વધુ નાટકીય રહ્યું.
ખરેખર યુકિયો મિશિમા, મૂળ નામ કિમિતાકે હિરાઓકા, જન્મ 1925, મૃત્યુ 1970, એમ કહી શકાય કે 20મી સદીના જાપાનના સૌથી મહત્વના લેખકોમાંના એક. પણ હા, એમની ઓળખ માત્ર એટલી જ નથી.
ના, બિલકુલ નહીં.
એમનો જે અંત આવ્યો, પેલી પરંપરાગત સેપ્પુકુ દ્વારા આત્મહત્યા,
હા,
પેટ ચીરીને આત્મહત્યા કરવાની જે પ્રાચીન સામુરાઈ પરંપરા છે, એના કારણે તેઓ દુનિયાભરમાં એમ કહીએ કે કુખ્યાત પણ થયા.
તો આજે આપણી કોશિશ એમ કે એ જ રહેશે કે આ જટિલ વ્યક્તિત્વને થોડું વધુ સમજીએ. એમના જીવન, એમના લખાણો, વિચારો અને એમનો જે વારસો છે એની થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ.
હા, અને જાણવું પણ રસપ્રદ રહેશે કે એમના મૃત્યુના આટલા વર્ષો પછી પણ મિશિમા આજે પણ શા માટે આટલા પ્રસ્તુત છે.
બરોબર, શરૂઆત ક્યાંથી કરીશું? કદાચ એ સમયના જાપાનથી જેમાં તેઓ મોટા થયા, એ સમજવું જરૂરી લાગે છે.
હા, એ બહુ જ મહત્વનું છે. જો મિશિમાનો જન્મ થયો તાઈશો યુગના અંતમાં, એ જાપાન માટે થોડો ઉદારવાદનો નાજુક સમય હતો.
અચ્છા.
પણ એમનો ઉછેર થયો શોવા યુગમાં, અને શોવા યુગ એટલે ઉગ્ર રાષ્ટ્રવાદ, લશ્કરવાદ, પછી બીજું વિશ્વયુદ્ધ અને એમાં જાપાનની ભયંકર હાર.
અને અમેરિકન કબજો.
હા, અમેરિકન કબજો. એટલે આખો એ સમયગાળો એવો હતો જ્યારે જાપાન પોતાની ઓળખ માટે ઝઝૂમી રહ્યું હતું. અંદરને અંદર સંઘર્ષ ચાલતો હતો.
એટલે એમ કે એક તરફ હજારો વર્ષ જૂની પરંપરાઓ હતી, સામુરાઈ નીતિ, સમ્રાટ પ્રત્યેની વફાદારી, પેલો શિષ્ટાચાર.
હા.
અને બીજી તરફ પશ્ચિમનો પ્રભાવ, આધુનિકતા, ટેકનોલોજી, નવા વિચારો, આ બધું જાણે ટકરાઈ રહ્યું હતું.
બિલકુલ, એ જ મુખ્ય ઘર્ષણ હતું. અને યુદ્ધ પછી તો સ્થિતિ વધુ જટિલ બની. હારનો જે આઘાત હતો, અમેરિકન નિયંત્રણ હેઠળ નવું બંધારણ આવ્યું, એમાં યુદ્ધનો ત્યાગ કરવામાં આવ્યો, જૂના મૂલ્યોનું જાણે ધોવાણ થઈ રહ્યું હતું, અને સાથે સાથે પેલો ઉપભોક્તાવાદ વધી રહ્યો હતો.
અને 1960ના દાયકામાં તો પેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો પણ થયા હતા, નહીં? ડાબેરી વિચારધારાના.
હા, મોટા પાયે થયા હતા. મિશિમા આ બધા ફેરફારોથી ખૂબ વ્યથિત હતા. એમને લાગતું હતું કે આ તો જાપાનના આત્માનું પતન છે. ભૌતિકવાદ પાછળ જાપાન પોતાની અસલ ઓળખ, પોતાનું મૂળ આત્મા ગુમાવી રહ્યું છે.
તો એ સમયના સાહિત્ય જગતમાં પણ આ બધી ઉથલપાથલ દેખાતી હશે.
ચોક્કસ. એ સમયે સેંગોહા એટલે કે યુદ્ધોત્તર જૂથના લેખકો હતા, બુરાઈહા એટલે કે પતનશીલ જૂથના લેખકો હતા, જેમ કે ઓસામુ દાઝાઈ. આ લોકો યુદ્ધના અનુભવો, નૈતિક શૂન્યતા એ બધા પર લખતા હતા. આધુનિકતાવાદીઓ જેમ કે નીત્શે, ઓસ્કર વાઇલ્ડ, એમના સૌંદર્યવાદને પૂર્વ આધુનિક જાપાનના રોમેન્ટિક આદર્શો સાથે ભેળવ્યા.
કયા આદર્શો?
ખાસ કરીને બુશીડો એટલે કે સામુરાઈ આચાર સંહિતા, હેઇન યુગની શાલીનતા, આ બધાનું મિશ્રણ કરીને એમણે પોતાની એક અલગ જ શૈલી, એક અલગ જ દ્રષ્ટિ કેળવી.
એમના સમકાલીનોમાં પણ મોટા ગજાના લેખકો હતા, જેમ કે યાસુનારી કાવાબાતા.
હા, કાવાબાતા તો એમના માર્ગદર્શક જેવા ગણાતા. 1968માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો એમને.
બરાબર. અને બીજી તરફ કેન્ઝાબુરો ઓઈ, એમની સાથે તો કહેવાય છે કે બૌદ્ધિક સ્પર્ધા જેવું રહેતું.
હા, ઓઈ ડાબેરી માનવતાવાદી વિચારધારાના હતા, એટલે મિશિમા સાથે એમનો વૈચારિક સંઘર્ષ ચાલતો. આ બધાની વચ્ચે જ મિશિમાનું વ્યક્તિત્વ અને વિચાર ઘડાયા.
આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભ સમજવો ખરેખર જરૂરી હતો. હવે એમના શરૂઆતના જીવન તરફ જઈએ. ટોક્યોમાં જન્મ, ઉચ્ચ મધ્યમ વર્ગ, પિતા સરકારી અધિકારી. પણ એમના બાળપણ પર કોઈ ખાસ વ્યક્તિનો બહુ પ્રભાવ રહ્યો એવું સાંભળ્યું છે.
હા, એ વાત સાચી છે. એમના દાદી નાત્સુકો એ સામુરાઈ વંશના હતા અને હંમેશા ભૂતકાળની જાહોજલાલીમાં રાચતા. સ્વભાવે થોડા દબદબાવાળા પણ હતા.
અચ્છા.
એમણે નાના મિશિમાને, મતલબ કે કિમિતાકેને, લગભગ પોતાની પાસે જ રાખ્યા. કુટુંબના બીજા સભ્યોથી થોડા અલગ, અને એમના કારણે જ મિશિમાને નાનપણમાં શાસ્ત્રીય જાપાની સાહિત્ય, નોહ અને કાબુકી નાટકોનો ઊંડો પરિચય થયો.
અને પેલી વાત પણ સાંભળી છે કે દાદી ક્યારેક એમને છોકરીઓના કપડાં પહેરાવતા.
હા, કેટલાક સ્ત્રોતોમાં એવો ઉલ્લેખ છે. કદાચ આ બધો જે એકાંતનો અને ખાસ પ્રકારનો ઉછેર હતો એની એમના મન પર બહુ ઊંડી અસર પડી.
તો શું એટલે જ એમના લખાણોમાં આ થીમ્સ વારંવાર આવે છે? સૌંદર્ય અને પીડા, મૃત્યુનું આકર્ષણ, એકલતા, ઓળખ અને પેલું પ્રદર્શન, પર્ફોમન્સ.
તીરોથી વિંધાયેલા શહીદ સંતનું ચિત્ર, એ સુંદર પણ પીડિત શરીરને જોઈને એમનામાં સૌંદર્ય, પીડા, મૃત્યુ અને કદાચ સમલૈંગિક ઈચ્છાનો એક જટિલ ભાવ પહેલીવાર જાગૃત થયો. આનો ઉલ્લેખ એમણે પછીથી કન્ફેશન્સ ઓફ અ માસ્કમાં કર્યો પણ છે. શિક્ષણમાં તો તેઓ ખૂબ આગળ હતા. ગાકુશુઈન જેવી ટોચની સ્કૂલમાં ભણ્યા, જ્યાં રાજવી પરિવારના સભ્યો પણ ભણતા.
હા,
અને ત્યાં જ એમણે લખવાનું શરૂ કર્યું, યુકિયો મિશિમા ઉપનામથી. કદાચ એમના પિતાને ખબર ન પડે એટલે.
બની શકે.
પછી ટોક્યો ઇમ્પિરિયલ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી, પણ અંદરથી તો લેખક બનવાની જ ધગશ હતી. એક વાત એમને હંમેશા ખૂંચતી.
કઈ વાત?
બીજા વિશ્વયુદ્ધ વખતે એમની તબિયત ખરાબ હતી એટલે લશ્કરી સેવામાં જોડાઈ ન શક્યા. આનો એક અપરાધ ભાવ અને પોતાની પેઢીના જે સૈનિકોએ બલિદાન આપ્યું એમના પ્રત્યેનો આદર, આ બધું એમના પછીના જીવન અને વિચારો પર ખૂબ હાવી રહ્યું.
સમજાયું. આ બધી પૃષ્ઠભૂમિ પછી હવે એમના મૂળભૂત વિચારો અને ફિલોસોફી પર આવીએ. એમના કેન્દ્રમાં કયો સંઘર્ષ હતો?
એમ કહી શકાય કે મિશિમાના સમગ્ર કાર્ય અને જીવનમાં ગુલદાઉદી અને તલવાર, એટલે કે સૌંદર્ય અને શક્તિ, કલા અને કર્મ, જીવન અને મૃત્યુ, આ દ્વંદ્વ સતત દેખાય છે. એમણે શું કર્યું? જાપાની સૌંદર્યશાસ્ત્રના ખ્યાલો જેમ કે મોનોનો આવરે, એટલે કે વસ્તુઓની ક્ષણભંગુરતામાં રહેલી કરુણ સુંદરતા, એને પશ્ચિમી મનોવિજ્ઞાનની ઊંડાઈ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો.
તો એમના લખાણોમાં મુખ્ય વિષયો કયા જોવા મળે છે?
ઘણા છે, પણ કેટલાક વારંવાર આવે છે, જેમ કે ઓળખ. આપણી ઓળખ એક માસ્ક જેવી છે. આપણે ખરેખર કોણ છીએ અને દુનિયાને શું બતાવીએ છીએ?
પ્રદર્શન.
હા, જીવન એક પ્રદર્શન તરીકે. પછી હિંસા અને મૃત્યુમાં પણ એક પ્રકારનું સૌંદર્ય જોવું, સુંદર મૃત્યુનો ખ્યાલ. પછી વ્યક્તિની ઈચ્છા અને સમાજ પ્રત્યેની ફરજ વચ્ચેનો તણાવ.
અને પેલી આધુનિક સમાજની ટીકા.
હા, આધુનિક ભૌતિકવાદી સમાજની આધ્યાત્મિક ખાલીપો, અને જે આદર્શો નિષ્ફળ જાય એના માટેની એક દુઃખદ વીરતા, આ બધું એમના કામમાં જોવા મળે છે.
અને તેઓ સમાજ જે વિષયો પર વાત કરતા અચકાય એમાં ઉતરવામાં પણ ખચકાતા નહોતા. નહીં,
જરાય નહીં. સમલૈંગિકતા હોય, મૃત્યુ પ્રત્યેનું વળગણ હોય, સેડોમેઝોકિઝમ, પીડામાં આનંદ, શૂન્યવાદ, રાજકીય ઉગ્રવાદ, આ બધા વિષયોની એમણે ખૂબ જ નિખાલસતાથી અને ક્યારેક તો આઘાત લાગે એવી રીતે ચર્ચા કરી છે.
એમની ફિલોસોફી પર કોઈ પશ્ચિમી વિચારકનો પ્રભાવ દેખાય છે?
હા, નિત્શેનો પ્રભાવ સ્પષ્ટ છે, ખાસ કરીને પેલો સત્તાની ઈચ્છા, વિલ ટુ પાવરનો વિચાર. પણ એમણે એને ખાલી અપનાવી નથી લીધો, એને જાપાની બૌદ્ધ અને શિન્ટો ધર્મના વિચારો સાથે ગૂંથવાનો પ્રયાસ કર્યો છે.
અને એક વાત બહુ રસપ્રદ છે કે તેઓ કલા ખાતર કલામાં નહોતા માનતા.
ના, બિલકુલ નહીં. એમના માટે કલા અને જીવન, શબ્દ અને શરીર, સૌંદર્ય અને ક્રિયા, આ બધું અવિભાજ્ય હતું, એકબીજા સાથે જોડાયેલું.
અને આ જ વિચાર એમના શારીરિક પરિવર્તન પાછળ પણ હતો, ખરું ને? પેલું બોડી બિલ્ડિંગ.
બિલકુલ સાચું. પોતાની યુવાનીની જે નબળી શારીરિક છબી હતી એનાથી તેઓ બહુ સભાન હતા, એટલે એમને સખત બોડી બિલ્ડિંગ શરૂ કર્યું.
પણ આ ખાલી દેખાવ માટે નહોતું.
તો શું હતું? એ એમની ફિલોસોફીનું શારીરિક મૂર્ત સ્વરૂપ હતું. સૂર્ય અને સ્ટીલ એમનું એક પુસ્તક પણ છે આ નામથી, કલમ અને તલવારની એકતા સાધવાનો પ્રયાસ. એ માનતા કે વિચારોને શરીરમાં, ક્રિયામાં ઉતારવા જરૂરી છે. એમણે બુશીડો, સામુરાઈ જીવનશૈલી ને ફરીથી જીવંત કરવાનો, એક જીવંત ફિલોસોફી બનાવવાનો પ્રયાસ કર્યો, અને એ માનતા કે શબ્દો પણ ક્રિયાનું જ એક સ્વરૂપ છે.
વાહ, આ વિચારો એમની કૃતિઓમાં કેવી રીતે દેખાય છે? ચલો એમની મુખ્ય રચનાઓ પર વાત કરીએ. શરૂઆત કન્ફેશન્સ ઓફ અ માસ્ક 1949થી કરીએ, જેણે એમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી.
આ એ એમની પહેલી મોટી સફળતા હતી. લગભગ આત્મકથા જેવી જ છે. એમાં એક યુવાન છે જે પોતાની સમલૈંગિક ઓળખ અને મૃત્યુ પ્રત્યેના આકર્ષણને સમાજથી છુપાવવા માટે એક માસ્ક પહેરીને જીવે છે.
એ સમયે જાપાનમાં આવા વિષય પર લખવું એ બહુ મોટી વાત હશે.
ખૂબ મોટી વાત. એણે ખળબળાટ મચાવી દીધો હતો, કારણ કે આવા વિષયો પર ખુલ્લેઆમ વાત નહોતી થતી. અને અહીંથી જ મિશિમાના જે મુખ્ય વિષયો છે, માસ્ક, પ્રદર્શન, દબાયેલી ઈચ્છાઓ, સૌંદર્ય અને પીડાનું જોડાણ, એ બધું સ્પષ્ટ થવા માંડે છે.
અને પછી આવી ધ ટેમ્પલ ઓફ ધ ગોલ્ડન પેવિલિયન 1956. ઘણા લોકો આને એમની શ્રેષ્ઠ કૃતિ માને છે.
હા, અને એનું કારણ પણ છે. તે એક સત્ય ઘટના પર આધારિત છે. ક્યોટોનું જે પ્રખ્યાત સુવર્ણ મંદિર છે, કિંકાકુજી,
હા હા,
તેને એક યુવાન બૌદ્ધ ભિક્ષુએ આગ લગાડી દીધી હતી. મિશિમા આ ઘટનાનો આધાર લઈને સૌંદર્યનું સ્વરૂપ શું છે, ઈર્ષ્યા શું છે, કલા અને જીવન વચ્ચે શું સંબંધ છે, અને ક્યારેક અત્યંત સુંદર વસ્તુ પણ કેવી રીતે વિનાશક બની શકે, એવા ગહન પ્રશ્નો ઉઠાવે છે.
પેલું વાક્ય આમાં જ છે ને, સૌંદર્ય એવી વસ્તુ છે જેને સ્પર્શતા હાથ બળી જાય છે.
હા, બરાબર. આ પુસ્તકથી એમને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણી ખ્યાતિ મળે.
એમનું સૌથી મોટું અને કદાચ સૌથી મહત્વાકાંક્ષી કાર્ય તો પેલું ચાર નવલકથાઓનું ચતુષ્ઠય હતું, સી ઓફ ફર્ટિલિટી, નહીં?
બરાબર. સી ઓફ ફર્ટિલિટી, જે એમણે પોતાના મૃત્યુના દિવસે જ પૂરું કર્યું અને પ્રકાશકને સોંપ્યું.
ખરેખર?
હા, એમાં ચાર નવલકથાઓ છે. સ્પ્રિંગ સ્નો, રનઅવે હોર્સિસ, ધ ટેમ્પલ ઓફ ડોન અને ધ ડીકે ઓફ ધી એન્જલ. આ પુનર્જન્મના વિચાર પર આધારિત છે અને લગભગ 1912 થી 1970 સુધીના જાપાનના ઇતિહાસ, સમાજ અને આત્માના પતનની ગાથા કહે છે.
મતલબ મેજી પુનર્સ્થાપના પછીથી યુદ્ધોત્તર જાપાન સુધી.
હા, પરંપરા અને આધુનિકતા વચ્ચેનો જે સંઘર્ષ છે એ આ ચતુષ્ટયના કેન્દ્રમાં છે. આ એક રીતે જોઈએ તો એમનું અંતિમ સાહિત્યિક વસિયતનામું કહી શકાય.
આ સિવાય પણ એમણે ઘણું લખ્યું. ફોરબિડન કલર્સ હતી, જેમાં યુદ્ધ પછીના ટોક્યોની ગે સંસ્કૃતિનું ચિત્રણ હતું.
હા, એ પણ બહુ ચર્ચાઈ.
અને ધ સાઉન્ડ ઓફ વેવ્સ, જે પ્રમાણમાં સાદી સુંદર પ્રેમ કથા હતી. પણ મારે ખાસ પૂછવું છે પેટ્રિયોટિઝમ વિશે, એક ટૂંકી વાર્તા અને એના પરથી એમણે જાતે બનાવેલી ફિલ્મ, એનું શું મહત્વ છે?
પેટ્રિયોટિઝમ, દેશભક્તિ, ખૂબ જ મહત્વની છે, કારણ કે એમાં મિશિમાની પાછળની જે વિચારધારા હતી અને જે એમનો અંત આવ્યો એની જાણે કે સ્પષ્ટ આગાહી છે.
અચ્છા,
કેવી રીતે?
એમાં એક યુવાન લશ્કરી અધિકારી છે જે 1936ના બળવામાં સામેલ નથી થઈ શકતો, એટલે પોતાની પત્ની સાથે સમ્રાટ પ્રત્યેની વફાદારી અને પોતાના સિદ્ધાંતો ખાતર પરંપરાગત રીતે સેપુકુ કરે છે. અત્યંત વિગતવાર વર્ણન છે એમાં. અહીં પ્રેમ, રાજકારણ, કર્તવ્ય, સૌંદર્ય અને મૃત્યુ, મિશિમાના બધા જ મુખ્ય વિષયો એક સાથે પરાકાષ્ઠાએ પહોંચે છે. અને સૌથી મહત્વની વાત, 1966માં એમણે આ વાર્તા પરથી એક ફિલ્મ બનાવી જેમાં મુખ્ય ભૂમિકા એમણે પોતે ભજવી,
જાણે પોતાના અંતિમ કૃત્યનું રિમર્સલ.
બિલકુલ, એવું જ લાગે.
આ બધું જાણ્યા પછી એમના સમકાલીન લેખકો સાથે એમના સંબંધો કેવા હશે એ જાણવાની ઉત્સુકતા થાય. જેમ આપણે શરૂઆતમાં વાત કરી, મોટાભાગના યુદ્ધોત્તર જૂથોથી તેઓ અલગ વિચારધારા ધરાવતા હતા. પોતાના માર્ગદર્શક કાવાબાતા માટે એમને ખૂબ આદર હતો. પણ કેન્ઝાબુરો ઓઈ જેવા ડાબેરી અને માનવતાવાદી લેખક સાથે એમના સંબંધો હંમેશા તણાવપૂર્ણ રહ્યા. એક બૌદ્ધિક સ્પર્ધા સતત ચાલતી. આ એક રીતે એ સમયના જાપાનના બૌદ્ધિક જગતમાં જે વિભાજન હતું એને પણ દર્શાવે છે.
હવે આવી એમના અંત પર અને વારસા પર. 25 નવેમ્બર 1970, ટોકિયોમાં લશ્કરી મથક પર કબજો જમાવવાનો પેલો નાટકીય પ્રયાસ, પછી નિષ્ફળતા અને સેપિકુ દ્વારા આત્મહત્યા. આ ઘટનાની તાત્કાલિક પ્રતિક્રિયા શું હતી?
શરૂઆતમાં તો મોટાભાગે આઘાત, ગેરસમજ અને નિંદા જ હતી, ખાસ કરીને જાપાનના બૌદ્ધિક વર્ગમાં. ઘણાએ આને એક જમણેરી ફાસીવાદી સ્ટંટ ગણાવીને વખોડી કાઢ્યું. એમના રાજકીય વિચારો એટલા ઉગ્ર હતા કે એના કારણે એમના સાહિત્યિક પ્રદાનને પણ ઓછું આંકવાનો પ્રયાસ થયો.
પણ સમય જતાં શું આ દ્રષ્ટિકોણ બદલાયો? શું લોકો એમને અલગ રીતે જોવા લાગ્યા?
હા, ધીરે ધીરે બદલાયો. લોકોએ એમના મૃત્યુને માત્ર એક રાજકીય કૃત્ય તરીકે નહીં, પણ એમના જીવનભરના જે વિચારો હતા, એમની જે કલા હતી, એની એક અંતિમ, ભલે ને અત્યંત વિવાદાસ્પદ અભિવ્યક્તિ તરીકે જોવાનું શરૂ કર્યું.
અચ્છા,
એમના લખાણોમાં જે મનોવૈજ્ઞાનિક ઊંડાણ છે, આધુનિકતાની જે ટીકા છે, ભાષા પર જે પ્રભુત્વ છે એની ફરીથી કદર થવા લાગી. પશ્ચિમમાં પણ એમના પ્રત્યે નવેસરથી રસ જાગ્યો. ખાસ કરીને 1985માં પોલ શ્રેડરની ફિલ્મ આવી મિશીમાં, અ લાઇફ ઇન ફોર ચેપ્ટર્સ, એ પછી એમની ચર્ચા વધી.
અને રસપ્રદ વાત એ છે કે એ ફિલ્મ ખુદ જાપાનમાં ઘણા વર્ષો સુધી પ્રતિબંધિત રહી હતી.
હા, રાજકીય સંવેદનશીલતાને કારણે. આ જ બતાવે છે કે મિશીમાં કેટલા વિવાદાસ્પદ રહ્યા છે.
એમનો પ્રભાવ માત્ર સાહિત્ય પૂરતો જ સીમિત નથી રહ્યો ખરું ને?
ના, જરાય નહીં. એમનો પ્રભાવ ફિલ્મ, સંગીત, કલા, ફેશન, ક્વિયર થિયરી, પોસ્ટ મોડર્ન ફિલોસોફી ઘણા ક્ષેત્રો સુધી ફેલાયેલો છે. આજે પણ તેઓ એક અત્યંત જટિલ, ઉશ્કેરણીજનક અને પ્રભાવશાળી વ્યક્તિ ગણાય છે. એમની કૃતિઓ આપણને સૌંદર્ય અને નૈતિકતા વચ્ચેના સંબંધ, ઉગ્રવાદનું આકર્ષણ કેમ હોય છે અને આધુનિક બિનસાંપ્રદાયિક દુનિયામાં અર્થ અને પરંપરાની શોધ કેવી રીતે કરવી, એવા સવાલો પૂછવા મજબૂર કરે છે. અને જાપાની રાષ્ટ્રીય ઓળખ વિશેની ચર્ચા તો એમના કારણે આજે પણ જીવંત છે.
એમના કેટલાક અવતરણો પણ બહુ સચોટ છે. એક જે મને યાદ આવે છે, સંપૂર્ણ શુદ્ધતા શક્ય છે જો તમે તમારા જીવનને લોહીના છાંટાથી લખેલી કવિતાની પંક્તિમાં ફેરવી દો. આ કેટલું શક્તિશાળી છે અને ભયાવહ પણ.
હા, આ વાક્ય એમના જીવન અને કલાના સમન્વયના વિચારનું, પેલી શબ્દ અને શરીરની એકતાનું કેન્દ્ર છે કે જીવન પોતે જ કલાનું અંતિમ સ્વરૂપ બની શકે અને એની પરાકાષ્ઠા કદાચ આત્મબલિદાનમાં હોય. બીજું એક ધ ટેમ્પલ ઓફ ધ ગોલ્ડન પેવેલિયનમાંથી યાદ આવે છે.
કયું?
આ દુનિયાને જે બદલે છે તે છે જ્ઞાન. ફક્ત જ્ઞાન જ દુનિયાને બદલવામાં સક્ષમ છે, જ્યારે તે જ સમયે તેને જીવી છે તેવી જ રાખે છે. આ જ્ઞાન, દ્રષ્ટિ અને ક્રિયા વચ્ચેનો જે એમનો આંતરિક સંઘર્ષ હતો એ દર્શાવે છે.
અને પોતાના રાજકીય વિચારો માટે તેઓ કહેતા, અમને લાગ્યું કે સમ્રાટ પોતે અમારાથી દૂર સરકી રહ્યા છે અને તેમની સાથે જાપાનનો આત્મા પણ. આમાં પેલી સાંસ્કૃતિક નુકસાનની ભાવના દેખાય છે જે એમના ઉગ્રવાદ પાછળ હતી.
બરાબર. અને એક લેખકની જવાબદારી વિશે પણ એમનું એક કથન મહત્વનું છે. શબ્દો ક્રિયાનું એક સ્વરૂપ છે જે પરિવર્તનને પ્રભાવિત કરવા સક્ષમ છે. આ સ્પષ્ટ કરે છે કે તેઓ સાહિત્યને માત્ર મનોરંજન નહોતા ગણતા, પણ એક સામાજિક રાજકીય શક્તિ તરીકે જોતા હતા.
ખરેખર ખૂબ વિચાર પ્રેરક. હવે કેટલીક એવી વાતો જે કદાચ ઓછી જાણીતી હોય, જેમ કે એમણે પેલું તાતે નોકાઈ એટલે કે શિલ્ડ સોસાયટી નામનું એક ખાનગી લશ્કર પણ બનાવ્યું હતું.
હા, આ એમનું પોતાનું એક નાનું ખાનગી લશ્કર હતું, લગભગ 100 જેટલા યુવાનોનું સંગઠન, જે જાપાની પરંપરાઓ અને ખાસ કરીને સમ્રાટની રક્ષા માટે સમર્પિત હતું. એમના અંતિમ કૃત્યમાં પેલા લશ્કરી મથક પરના પ્રયાસમાં આ સંગઠનના કેટલાક મુખ્ય સભ્યો એમની સાથે હતા.
ઓહ, અને પેલી નોબેલ પુરસ્કારની વાત?
હા, એ પણ રસપ્રદ છે. તેઓ 3 વખત નોબેલ પુરસ્કાર માટે નામાંકિત થયા હતા. 1968માં તો મુખ્ય દાવેદાર પણ મનાતા હતા, પણ એ વર્ષે પુરસ્કાર એમના માર્ગદર્શક યાસુનારી કાવાબાતાને મળ્યો. કેટલાક વિશ્લેષકો માને છે કે આ નિરાશાએ પણ કદાચ એમના અંતિમ પગલામાં થોડો ભાગ ભજવ્યો હોય, કોણ જાણે.
અને એમના અંગત જીવન વિશે, એમણે લગ્ન કર્યા હતા, 2 બાળકો પણ હતા. આ વાત એમની કૃતિઓમાં જે ક્વિયર થીમ્સ આવે છે એની સાથે કેવી રીતે બંધ બેસે છે?
આ મિશિમાના જીવનનું વધુ એક જટિલ અને કદાચ વિરોધાભાસી પાસું છે. કેટલાક લોકોનું માનવું છે કે એમનું લગ્ન અને કૌટુંબિક જીવન પણ સમાજ માટે એક પ્રદર્શન હતું, એક માસ્ક હતું, જે એમની જે સાચી જાતીયતા કે ઓળખ હતી તેને છુપાવવામાં મદદ કરતું હતું. જો કે આ વિશે આપણે ચોક્કસપણે કશું કહી શકીએ નહીં. એમના મનમાં શું ચાલતું હતું એ તો એ જ જાણે.
આ બધી ચર્ચા પછી મનમાં એક મોટો સવાલ ઉઠે છે. મિશિમાએ જે રીતે કલા, રાજકારણ, ફિલોસોફી અને પોતાના જીવનને એક કરવાનો, ભેળવી દેવાનો જે પ્રયાસ કર્યો અને તેનો અંત આટલો હિંસક અને નાટકીય આવ્યો, તે આજના સમયમાં કલાકારની ભૂમિકા વિશે, સર્જન અને વિનાશ વચ્ચેની ભેદરેખા વિશે શું કહે છે?
અને કદાચ આજ મિશિમાનો કાયમી વારસો છે કે તે આપણને આવા અઘરા, અસ્વસ્થ કરે એવા પ્રશ્નો પૂછવા પર મજબૂર કરે છે. શું સૌંદર્યની શોધ નૈતિકતાના બંધનોથી પર હોઈ શકે? શું આદર્શો માટે કોઈ પણ હદ સુધી, હિંસાની હદ સુધી પણ જઈ શકાય? મિશિમાનો જવાબ કદાચ હામાં હતો, પણ એની કિંમત એમણે પોતાના જીવથી ચૂકવી. એમનું જીવન અને મૃત્યુ આપણને સતત વિચારતા કરી મૂકે છે કે વિચારો, કલા અને વાસ્તવિક દુનિયા વચ્ચેનો સંબંધ કેટલો જટિલ, કેટલો નાજુક અને ક્યારેક કેટલો ખતરનાક પણ હોઈ શકે છે.
એનો કોઈ સહેલો જવાબ નથી.
બિલકુલ નથી. અને કદાચ એટલે જ એમના તમામ વિવાદો છતાં મિશિમા આજે પણ આપણને આકર્ષે છે, પડકારે છે અને વિચારવા મજબૂર કરે છે.
ખરેખર યુકિયો મિશિમા એક એવો જટિલ અરીસો છે જેમાં આપણને 20મી સદીના જાપાનની સાથે સાથે માનવ સ્વભાવની કેટલીક ઊંડી, અંધારી અને અસ્વસ્થ કરતી બાજુઓના પણ દર્શન થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.